నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమస్కారం మంగళం కుంకుందారి మంగళం నమస్కారాయ స్వానుభూత్యాస్తి స్వభావాయ భావాయ
समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार अने भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो आपने साथे करीए छीए। आपने 33मी गाथा पछीथी कळस 27 अने 28 एनो स्वाध्याय कर्यो। कळस 28 मां पूज्य गुरुदेवे जे वात करी એનો આપણે કેટલોક વિસ્તાર કર્યો છે, એમાંનો થોડોક ભાગ જે બાકી છે એ પહેલા આપણે લઈએ કે 28મો કળસ એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચન, એમાંથી જે બનેલા પ્રવચન રત્નાકર, એ પ્રવચન રત્નાકરમાંથી આપણે થોડોક ભાગ જે લેવાનો છે તે આપણે લઈએ। प्रवचन रत्नाकर भाग बीजो, एमा पाना नंबर 168 कॉम्प्यूटर में गो टू पेज नंबर 168 अने पुस्तक में पाना नंबर 156। प्रवचन रत्नाकर भाग बीजो पुस्तक में पाना नंबर 156 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 168 એમાં ઉપરથી ત્રીજો પેરેગ્રાફ ગુરુદેવ કહે છે કે શ્રી કુંકુંદાચાર્ય અમૃતચંદ્રાચાર્ય આદિ સંતો કહે છે કે આનંદનો નાથ અંદર બિરાજે છે, આત્મારામ આત્મારૂપી બગીચો અંદર છે, તેમાં જરા પ્રવેશ તો કર। ભગવાન આત્મા અંદરમાં જ પડ્યો છે, એમાં જરાક તું દ્રષ્ટિ કર, એમાં પ્રવેશ કર। બધા જ કહે છે, બધા જ સંતો કહે છે, દિગંબર સંતો એ ઘણી કરુણા કરી છે, માર્ગ બતાવ્યો છે અને પોતાના સ્વરૂપમાં જવા માટે કઈ રીતે દ્રઢતા કરવી, પોતાના સ્વરૂપનું કઈ રીતે મહાત્મા લાવવું એ પણ સમજાવ્યું, અને પછી કઈ રીતે જવું એ માર્ગ પણ દર્શાવ્યો છે। એટલે બધા સંતો એમ જ કહે છે કે તું તારા આત્મામાં જા, અંદર આનંદનો નાથ ભગવાન આત્મા બિરાજે છે, એ આત્મારામ આત્મારૂપી બગીચો અંદર છે, તેમાં જરા પ્રવેશ તો કર। શરીર અને રાગથી ભગવાન આત્મા ભિન્ન છે, આવી વાત જેણે રૂચિપૂર્વક સાંભળી તેને આત્મા કેમ ન જણાય। આ ગાથામાં મૂળ વાત આ જ કરી છે કે જ્યારે નિશ્ચય અને વ્યવહારથી ત્રણ સ્તુતિ કરી અને એમ સમજાવવામાં આવ્યું કે આત્માથી રાગ જુદો, એટલું બધું સ્પષ્ટ કરવામાં આવ્યું અને છતાં એ સાંભળ્યા પછીથી પણ એને એવો બોધ કેમ આત્મસાત ન થાય, એટલે કે એવો બોધ એને કેમ પ્રાપ્ત ન થાય, એને કેમ એમ ન લાગે કે મારે સ્વરૂપમાં જવું છે, કેમ એને સમ્યક દર્શન પ્રગટ કરવાનો ભાવ ન થાય। આ વાત અહીંયા આ 28મા કળશમાં કહેવામાં આવી છે। આખો એનો આખો ભાવ એ છે, આપણે કહીએ ને કે શું ટોન છે, તો આ ટોન છે કે તું આટલું આટલું જાણે અને આટલું આટલું તને સમજાવવામાં આવ્યું, નિશ્ચય અને વ્યવહાર દ્વારા બરાબર સ્પષ્ટ સમજ આપી કે કયા પ્રકારે નિશ્ચય સ્તુતિ છે, કયા પ્રકારે વ્યવહાર સ્તુતિ છે। એટલે નિશ્ચય સ્તુતિ કઈ તમને સ્તુતિનું સ્વરૂપ સમજાવવા માટે થોડી કહેવામાં આવી છે, નિશ્ચય સ્તુતિ સ્તુતિનું સ્વરૂપ સમજાવવા માટે નથી કહી, એ તો એટલા માટે કહી કે આવું સ્વરૂપ જાણી અને આપણે પોતાના સ્વરૂપમાં જઈએ એટલા માટે કહેવામાં આવી છે। ત્રણ પ્રકારે નિશ્ચયની સ્તુતિ કરવામાં આવી, જીતેન્દ્રિયપણું, જીતમોહ અને ક્ષીણમોહ, આ ત્રણ સ્તુતિમાં બધાની અંદર એક જ વાત જે આપણે કોમન ફેક્ટર કાઢીએ ને એવી રીતે એમાં બધામાં એક વસ્તુ શું હતી, તો કે દરેક સ્તુતિ વખતે એ પોતે પોતાના સ્વરૂપમાં જઈ અને એને સ્તુતિ કરી, એવો ભાવ. મુખ્ય વાત તો એ જીતેન્દ્રીપણું કર્યું ત્યારે પણ એ આત્મામાં જઈને કર્યું. જીત મોહ થયો ત્યારે પણ એ આત્મામાં જઈને, અને ક્ષીણ મોહ થયો ત્યારે તો ખૂબ પ્રચંડ પુરુષાર્થ સહિત આત્મામાં જઈને કર્યું. અને આને નિશ્ચય સ્તુતિ કહી. હવે આના દ્વારા સમજાયું એ છે કે તું તારા સ્વરૂપમાં જઈ શકે એવો છો અને તું તારા સ્વરૂપમાં જા. હવે આટલું સાંભળ્યા પછી કોને આત્મા તરફ રૂચિ ન થાય, એટલે કે બધાને થાય એમ અહીંયા આ 28મા કળશમાં આખી વાત લેવામાં આવી. 27મા સમાલોચના કરી ત્રણેય સ્તુતિની, અને 28મા એ વાત લીધી કે આવી વાત જેણે રૂચિપૂર્વક સાંભળી તેને આત્મા કેમ ન જણાય, એટલે કે આત્માનો સ્પર્શ થાય, પોતાના સ્વરૂપમાં એ જાય, એને સ્વનો અનુભવ થાય, સ્વાનુભૂતિ જરૂર થાય. ખરેખર રાગ છે તે પણ શરીર છે. રાગ ને શરીરમાં શું ફેર પડ્યો? બંને પર છે, આત્માનું તો એક પણ નથી. એટલે રાગ કહો કે શરીર કહો કે પર પદાર્થ કહો કે વિભાવ ભાવ કહો કે ભાવેન્દ્રિય કહો, એ બધું એક જ છે. કઈ અપેક્ષાએ? તો કે પોતાના સ્વરૂપથી એ જુદું છે, સ્વથી જુદું છે. માટે એ બધાને ક્લાસિફિકેશન કરવા જઈએ તો એક બાજુ સ્વ અને બાકી બીજી બધું બીજી બાજુ. ગુરુદેવ શું કહે કે એક બાજુ રામ અને બીજું બીજું ગામ, આ બધું ગામ છે. એક બાજુ રામ અને બીજી બાજુ ગામ, આ બધું ગામમાં આવી જાય. બધા વિકલ્પો, વિભાવ ભાવો, રાગ ને દ્વેષ ને જે કંઈ લેવું હોય બધું લઈ લો, ઘર મકાન કપડાં બધું આવી ગયું, બધું એક બાજુ મૂકી દો, એ આખું ગામ. અને બીજું બાજુ રામ એટલે આત્મા રામ. ગુરુદેવ બહુ સરસ રીતે આ વાત કહે છે, એક બાજુ રામ અને એક બાજુ ગામ. જેને સમજાય, જેને ઉતરી જાય એને ઉતરી જાય, તો વાત તો એમ જ છે. અને એ બધાથી પોતે અધિક છે. અહીંયા વાત તો એ લીધી, ત્રણે ત્રણ ની અંદર એ વાત લીધી કે આત્મા એ બધાથી અધિક, એટલે સુધી વાત તો લીધી. હવે એક બાજુ ગામ આખું ગમે તે લો, એનાથી રામ તો અધિક જ છે. બહુ સહેલું કરી નાખ્યું અહીંયા ગુરુદેવ, બહુ સરસ વાત કરી છે અહીંયા કે આવી વાત જેણે રૂચિપૂર્વક સાંભળી તેને આત્મા કેમ ન જણાય. જણાય જ. ખરેખર રાગ છે તે પણ શરીર છે. આ શાસ્ત્રની 68મી ગાથામાં આવે છે કે, હવે આવશે આપણે, હજી વાર છે પણ આવવાનું છે, એટલે પહેલેથી જાણી લો, એમાં કંઈ વાંધો નથી, આપણા ક્યુરિક્યુલમમાં જ છે એટલે જાણી લેવું. આ શાસ્ત્રની 68મી ગાથામાં આવે છે કે કારણ જેવા કાર્ય હોય છે, તેથી જેમ જવમાંથી જવ જ થાય છે તેમ ગુણસ્થાન આદિ ભાવો અચેતન છે, કેમ કે તેઓ પૂતગળનું કાર્ય છે. પૂતગળ જડ કર્મ કારણ છે, તેનાથી ગુણસ્થાનના ભેદ પડે છે. ગુણસ્થાનના ભેદ પાડે છે કોણ? કઈ રીતે પાડીએ છીએ? એ શા માટે પડ્યા? તો કે આત્માની જે અવસ્થા જે થાય છે એને કેટલો સંબંધ પર સાથેનો રહ્યો છે અને કેટલો એ પોતે સ્વમાં ગયો છે એ દર્શાવનાર ગુણસ્થાન છે. ગુણસ્થાનમાં એક પછી એક આગળ ચડે છે તો એનાથી પર કેટલું જુદું પડ્યું છે, સૂક્ષ્મ વાત છે, અતિ અતિ સૂક્ષ્મતાથી, પણ હજી ક્યાંક હજી રાગ પડ્યો છે ને, ભલે એને ન જણાય એવો, આઠમા ગુણસ્થાને પણ એને ખ્યાલમાં ના આવે એવો રાગ પડ્યો છે ને, એ બધું પર છે. તો એ કેટલું પર સાથે રહ્યું છે અને કેટલું પર જુદું પડ્યું છે એ જણાવનારા ગુણસ્થાન છે. છઠ્ઠે છે તો આપણને ખબર પડે છે કે એને હજી રાગ છે, બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક બધો રાગ પડ્યો છે. એ રાગ છે એ શું છે? એ પર છે. એટલે પર સાથે કેટલું સ્વ એને પ્રાપ્ત કર્યું છે એ ગુણસ્થાન છે. એટલે એના સરવાળા કરતા જાઓ, આગળ વધતા જાઓ, પેલી બાજુ આત્માના ગુણો સ્વ સાથેનું સંધાન જે છે એ વધતું જાય અને પર સાથેનું ઘટતું જાય, એમ ગુણસ્થાન છે. એટલે ગુણસ્થાન તો એ આખી એક સમજવા માટેની પરિપાટી બનાવી છે. એટલે અહીંયા આ ગુણસ્થાન છે ને એને અચેતન કયા છે. ગુણસ્થાનને અચેતન કેમ કયા ગુરુદેવે, એ સમજવાનું છે કે ગુણસ્થાન આદિ ભાવો અચેતન છે કેમ કે તેઓ પૂતગળનું કાર્ય છે. પૂતગળ એટલે તમે પૂતગળ સાથે, એટલે એ રાગ સાથે જેટલો ભાવ પડ્યો છે એને લીધું, એટલે રાગને પૂતગળ કહી દીધો છે, પરદ્રવ્યને પૂતગળ કહ્યું છે. પૂતગળ જડ કર્મ કારણ છે, કેટલા કર્મો બાકી રહે એ કારણ છે, તેનાથી ગુણસ્થાનના ભેદ પડે છે. તેથી પૂતગળનું કાર્ય હોવાથી તેઓ અચેતન પૂતગળ છે. પૂતગળ એટલે કર્મ પૂતગળ છે ને, એટલે કર્મને કારણે હજી એ સ્થિતિ પડી છે. છઠ્ઠું ગુણસ્થાનની સ્થિતિ છે તો ત્યારે હજી કર્મના અમુક પ્રકારે ઉદયો વર્તે છે. મોહનીય કર્મનો હજી દાખલા તરીકે એમ કહીએ કે એમાં દર્શન મોહનીય ગયું છે, ચારિત્ર મોહનીયમાંથી હજી અમુક પ્રકૃતિ ગઈ છે, અમુક નથી ગઈ, ભલે ત્રણ કસાયનો અભાવ થયો પણ તોય હજી જે પડ્યું છે ને, એટલે એ પૂતગળની વાત કરી. પૂતગળ સાથેનો સંબંધ એટલે પૂતગળ એ કર્મ, તો એ કર્મ જે છે તે પૂતગળ છે એટલે અચેતન છે, એટલે એને જળ કહી દીધું. એટલે તેનાથી ગુણસ્થાનના ભેદ પડે છે. પૂતગળ જળ કર્મ એનું કારણ છે અને તેનાથી ગુણસ્થાનના ભેદ પડે છે. તેથી પૂતગળનું કાર્ય હોવાથી તેઓ અચેતન પૂતગળ છે. આવું વસ્તુ સ્વરૂપ સાંભળીને કોને આત્મજ્ઞાન ન થાય? આચાર્ય દેવ અતિ પ્રસન્નતાથી કહે છે કે ભાઈ, આ તારો આત્મજ્ઞાનનો કાળ છે. અત્યારે આ તારો કાળ છે, આત્મજ્ઞાન કરવાનો છે, સ્વરૂપમાં જવાનો કાળ છે, સ્વરૂપને સ્પર્શવાનો કાળ છે. જે સ્પર્શે એને એ જન્મ ક્ષણ. જે પોતે આત્મામાં જાય અને એને આત્મામાં જવાનો જે એ કાળ હતો, એ એમ નથી કે એ ક્રમબદ્ધમાં એમ નહીં, જ્યારે સ્પર્શે છે ત્યારે એની જન્મ ક્ષણ છે ને એ એમ જ ક્રમબદ્ધમાં આવ્યું છે. ક્રમબદ્ધના ઊંડા અર્થ ન થાય, ક્રમબદ્ધમાં એમ છે. જ્યારે એ પુરુષાર્થ ઉપડે છે અને જ્યારે એ પોતે સ્વરૂપમાં જાય છે તો એનો કાળ છે, અથવા તો એ કાળ લબ્ધિ છે. કાળ લબ્ધિ કઈ બીજા કોઈ કાળ લબ્ધિ થાય એમ નહીં, એના પુરુષાર્થને કારણે જે પ્રગટ થાય એ જે સમય છે એ કાળ, એની કાળ લબ્ધિ. એ કાળ લબ્ધિ પાકી કહેવાય. એ કાળ લબ્ધિને પકડવા નથી જવાતું. પુરુષાર્થ તો આત્મામાં થાય, આત્મામાં થાય એટલે કાળ લબ્ધિ પાકી. બાકી કાળ લબ્ધિ શું પાકે? કાળ શું કરે આપણું? કાળ બીજું દ્રવ્ય, આત્મદ્રવ્ય જુદું, એમાં એ કાળ શું કરવાનું આપણું? આપણું અહીંયા થાય તો કાળ પાકેલો જ છે. અહીંયા આગળ કહે છે કે આચાર્ય દેવ અતિ પ્રસન્નતાથી કહે છે કે ભાઈ, આ તારો આત્મજ્ઞાનનો કાળ છે. આદિ પુરાણમાં આવે છે કે ઋષભદેવ ભગવાનને પૂર્વના ભવમાં મુનિરાજ ઉપદેશ આપે છે કે આ તારો સમ્યક દર્શન પામવાનો કાળ છે, તારી કાળ લબ્ધિ પાકી ગઈ છે, સમ્યક દર્શન ગ્રહણ કર. એમ આ તો ઋષભદેવ ભગવાનને પૂર્વના ભવમાં મુનિરાજે ઉપદેશ આપ્યો એની વાત કરી. હવે આપણી વાત કરે છે કે એમ અહીં કહે છે કે અહીં એટલે 28મી ગાથામાં કહે છે કે તું આનંદ સ્વરૂપ આત્મા છે ને, હું રાગ છું, શરીર છું એવું લક્ષ કરીને જ્યાં પડ્યો છે ત્યાંથી દ્રષ્ટિ હટાવી લક્ષને ફેરવી નાખ. હું નાયક છું એમ લક્ષ કર. આ પુરુષાર્થ છે અને એનું ફળ જ્ઞાન અને આનંદ છે. 28મી ગાથામાં માત્ર આ જ વાત કરવી છે કે કોને ન થાય એમ કરીને પછી વાત તો એ કેવી છે કે તું કર એમ. કોને ન થાય એટલે બધાને જ્ઞાન થાય, સમ્યક જ્ઞાન થાય એમ કેવું છે એટલું નહીં, પણ તું કર, તને પુરુષાર્થમાં લઈ જવો છે ને, એટલે આવી ગાથા મૂકી દીધી છે. 28મો કળશ, એક એક કળશ જુઓ. આ બાજુ કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા છે અને બીજી બાજુ અમૃતચંદ્રાચાર્ય ભગવાનના કળશ છે. એ ખરેખર કળશ જ છે. કળશ કોને કહીએ? મંદિર ઉપર મૂકવામાં આવે એને આપણે કળશ કહીએ કે શોભા વધારે. મંદિરની તો શોભા છે જ, પણ એ શોભાને વધારનારો કળશ છે. એમાં કુંકુંદાચાર્ય ભગવાનની તો ગાથા તો છે જ, પણ એને વધારનાર આવા કળશ મૂક્યા છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની શું વાત કરવી, એમનો કેવો જ્ઞાનનો ઉગાડ, મહાપુરુષો વિશે શું કહેવું પ્રભુ. અને એમાં આપણને પાછા ગુરુદેવ સમજાવતા હોય ત્યારે તો પછી વાત જ પૂછો નહીં. ગાથામાંથી આવા અર્થ કાઢવા એ ગુરુદેવનો કેવો ક્ષયોક્ષમ. આગળ કહે છે કે હવે કહે છે કે રાગથી ભિન્ન આત્માની રૂચિ થતા કેવો થઈને ભગવાન આત્મા જણાય છે. હવે વાત એ પછી જે બીજો પાઠ છે ને એમાં એ વાત લીધી છે કે કેવો ભગવાન આત્મા જણાય છે. અને એમાં કહે છે કે પોતાના નિજરસના વેગથી ખેંચાઈ પ્રગટ થતું એક સ્વરૂપ થઈને આત્મા આનંદનો રસકંદ અંદર પડ્યો છે તેની રૂચિ કરતા તરત જ તે રાગથી ભિન્ન પોતાના નિજરસથી પ્રગટ થાય છે. આ ખેંચાઈને શબ્દ મૂક્યા છે ને, નિજરસના વેગથી ખેંચાઈને, એનો ગુરુદેવે આ અર્થ કર્યો છે કે તેની રૂચિ કરતા તરત જ તે રાગથી ભિન્ન થઈ પોતાના નિજરસથી પ્રગટ થાય છે. કોણ પ્રગટ થાય છે? આત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ થાય છે. અને એની રૂચિ કરતા ખેંચાઈને એટલે એની રૂચિ કરતા એ તરત જ પ્રગટ થાય છે. પોતાનું સ્વરૂપ રાગથી ભિન્ન, શરીરથી ભિન્ન, જગતના બધા પદાર્થોથી ભિન્ન પોતે ભગવાન આત્મા પોતાને પર્યાયમાં પ્રગટ થાય છે, એનું દર્શન થાય છે, એનું જ્ઞાન થાય છે. અજ્ઞાનમાં જેમ રાગનો વેગ હતો, અજ્ઞાન અવસ્થામાં રાગનો વેગ હતો, વેગ હતો એટલે જ વારંવાર એ બારમાં ને બારમાં જ ચાલ્યો જતો હતો, એ રાગમાં જ રહેતો હતો, અંતરમાં તો ક્યારેય જતો જ નહોતો અજ્ઞાન અવસ્થામાં. એટલે એ રાગનો વેગ હતો તે હવે જ્ઞાન થતા આનંદનો વેગ આવે છે. રાગના વેગથી ભિન્ન પડીને જ્યાં દ્રષ્ટિ જ્ઞાયક ઉપર પડી ત્યાં તત્કાળ જ્ઞાન રસનો, આનંદ રસનો, શાંત રસનો, વિતરાગ અકસાય રસનો વેગ ઉછળે છે. પર્યાયમાં આનંદનો ઉભરસો આવે છે, એટલે ઉભરો આવે છે. દૂધનો ઉભરો તો ખાલી પોલો હોય છે, જયારે આ તો નક્કર ઉભરો છે. દૂધનો ઉભરો પોલો હોય અને આ ઉભરો તો નક્કર છે. નક્કર છે એટલે જ્ઞાન આનંદ એમાં ભરેલા છે એવો ઉભરો છે. હવે એના પછી આપણે ભાવાર્થ ઉપરનું પ્રવચન આ જ પાના ઉપર, એટલે પાના નંબર 157 ઉપર, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 169, એના ઉપર અહીંયા કળશ 28 ભાવાર્થ ઉપરનું પ્રવચન એ લઈએ, એટલે આખો બધો વસ્તુનો ખ્યાલ આપણને આવે. અહીંયા કહ્યું છે કે દયા દાન વ્રત આદિનો રાગ અને આત્મા વચ્ચે અત્યંત અભાવ છે. જો રાગમાં દયા દાન વ્રત આદિ એટલે બધા જ શુભ ભાવ જે છે એ રાગ છે, એમાં પૂજા પાઠના ભાવ પણ આવી ગયા, એને અને આત્માને અત્યંત અભાવ છે. શુભ ભાવ આત્માનો નથી, આત્માને શુદ્ધ ભાવ હોય. શુભ ભાવ એ તો એક યોગ્યતા રૂપે ક્ષણિક ભાવ છે. શુદ્ધ ભાવ જ હોય આત્માને, શુભ ભાવ આવે ન આવે એમ નહીં, શુભ ભાવ આવે અને શુભ ભાવને કારણે પુણ્યનો બંધ થાય અને એ બંધને કારણે એને ભવ થાય, એને સંયોગો પ્રાપ્ત થાય શુભ ભાવથી. અને શુભ ભાવ આવ્યા વિના રહેતો નથી, પણ શુભ ભાવનો પુરુષાર્થ ન હોય, પુરુષાર્થ શુદ્ધનો હોય. શુદ્ધનો પુરુષાર્થ કરીએ એટલે શુભ તો થવાનું 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 નક્કી છે, શુભનો પુરુષાર્થ ન હોય. અત્યારે વર્તમાનમાં એ જ વાત ચાલી છે, શુભના પુરુષાર્થની વાત ચાલી. આમ શુભ કરો, આમ દયા કરો, આમ દાન કરો, આમ વ્રત કરો, આ બધું કરો 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 કરો. એક તો કરતા ભાવ બતાવે જે આત્મા કરી નથી શકતો એ, અને બીજું શુભનો જ ઉપદેશ કે જેને લીધે થઈ અને એને ગતિ મળે, અને પાછા એમ કે તો દેવલોક થશે. તો દેવલોક કરવા માટે આટલી બધી મહેનત કરવાની, દેવલોક કેટલો વખત ટકશે? મિથ્યા દ્રષ્ટિને દેવલોક 10,000 વર્ષ કે જે કંઈ આયુષ્ય હશે, પહેલા દેવલોકમાં જાય તો 10,000 વર્ષ, પછી શું પણ એમાં શું એનો દાડો વળે? અને પછી તો ત્યાંથી તો 10,000 વર્ષ સુધી એ દેવ શું કરે? એને ઈર્ષાના ભાવ થાય, બીજા મોટા દેવો જેની પાસે વધારે રિદ્ધિ હોય એને એના તરફ જોઈ અને એને ઈર્ષા થાય અને આસક્તિ થાય. 10,000 વર્ષ સુધી તમે ખૂબ આસક્તિ કરો અને ઈર્ષા કરો તો પછી તિરંજમાં જવાય કે બીજે ક્યાંય જવાય? એટલે દેવનો ભાવ તો આમ જોવા જઈએ ને તો ઈચ્છનીય નથી. દેવના ભાવમાં તો એટલું બધું લાંબુ આયુષ, એટલું લાંબુ આયુષ ભોગવા વગર છૂટકો નહીં. મિનિમમ ઓછામાં ઓછું 10,000 વર્ષ, અને 10,000 વર્ષ તમે ધર્મમાં ગુજારો એવું બનવું શક્ય નથી. સમ્યક દ્રષ્ટિ હોય તો થાય, બાકી તો તમે આજુબાજુની વસ્તુ જોયા કરો. 10,000 વર્ષ સુધી તમે બીજા દેવોને જુઓ, બીજા દેવોની રિદ્ધિ સિદ્ધિ જુઓ, એ બધા ક્યાં જાય છે, શું કરે છે, બધું જુઓ, અને પછી બીજા મોટા દેવો એ નાના દેવ ઉપર હુકમ ચલાવે અને એને એ પ્રમાણે કરવું પડે, એટલે એને ખૂબ આર્થ ધ્યાન થાય કે હું જ્યારે હતો ત્યાં ભરતક્ષેત્રમાં ત્યારે તો હું આવો મોટો હતો, આમ હતો, એમાં મેં તો દીક્ષા લીધી હતી, સાધુ થયો હતો, આટલા આટલા આમ કર્યા હતા તેમ કર્યા હતા, અને અહીંયા તો મારો કોઈ ભાવ પૂછતું નથી, મોટા દેવો તો મને દબડાવે છે, તેવી એની દશા થાય. 10,000 વર્ષ એવી રીતે ગાળવાના. મોટા દેવો એને એમ કે ચાલ બકરું બની જાય તો બકરું બની જવું પડે, જેવું હાથી બની જાય તો હાથી બની જવું પડે. હવે એવી સ્થિતિમાં એ બિચારો શું કરે? 10,000 વર્ષ એવી રીતે કાઢવાના. આપણે કહીએ કે દેવલોકનું, હવે ભાઈ દેવલોક શું શું કરવા તારે દેવલોક? હવે સમ્યક દર્શન વિનાના દેવનું શું ઉલટી, એમાં તો ફસાવાનું છે. અહીંયા તો ઠીક છે કે આ ચલો 100 વર્ષમાં પતિ તો જાય, પણ પેલું તો એટલા વર્ષ સુધી, ને પછી એમને એમ જ ઈર્ષા 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 તિર્યંચમાં જવાનું નક્કી જ છે એનું તો. લોકોને ખબર નથી ને હવે વર્તમાનમાં ઉપદેશ એવા જ આપે કે શુભ કર, દેવલોકની ગતિ કર. આ ગુરુદેવે આ વાત ન સમજાવી હોત તો હજી આપણે પણ એવી જ માન્યતા લઈને બેઠા હોત, શુભ કરો અને દેવ થાઓ અને પછી પાછા તિરંજમાં જાઓ, પછી બીજા હજારો ભાવ સુધી એમાં ફર્યા કરો, માંડ માંડ ક્યારેક પાછો મનુષ્યનો ભાવ મળે. એટલે અહીંયા એ વાત કરી છે કે રાગનો અત્યંત ભેદ આપણે, હા બાકી જરાક વાત રહીએ રહી મેં કે અહીંયા ભાવાર્થ ઉપરનું પ્રવચન આપણે લઈએ છીએ, એમાં દયાદાન વ્રતનો રાગ અને આત્મા એની વચ્ચે અત્યંત અભાવ છે એની આપણે વાત કરી રહ્યા છીએ. એ બંને વચ્ચે ખૂબ અભાવ છે એટલે રાગ ને આત્મા તદ્દન ભિન્ન છે. અને પછી એના અહીંયા આગમમાં જે ચાર પ્રકારે એ અભાવ છે એ આપવામાં આવે છે, પ્રાગભાવ, ધ્વંસાભાવ, અન્યોન્ય અભાવ, અત્યંત અભાવ, એ ન્યાયશાસ્ત્રમાં જે બધું કહે છે. આપણે એની ડિટેલ અત્યારે નથી કરતા, આપણે તો માત્ર એ વાત જ સમજવાની છે કે રાગ અને આત્મા એ બેને કંઈ છે જ નહીં સંબંધ, એ બંનેમાં બંનેને એકબીજાનો અત્યંત અભાવ છે. હવે અહીંયા આગળ કહે છે કે જ્યારે આત્મા અને રાગ વચ્ચેનો અત્યંત અભાવ અધ્યાત્મનો છે, સુવિતરાગ માર્ગની ગંભીરતા અને ઊંડપ નિશ્ચય વ્યવહાર નયના વિભાગ વડે આત્મા અને પરનો, આત્મા અને શરીરનો તથા આત્મા અને રાગનો અત્યંત ભેદ જ્ઞાનીઓએ બતાવ્યો છે, તે જાણીને એવો કોણ આત્મા હોય કે જેને ભેદ જ્ઞાન ન થાય. આ જાણ્યા પછી ભેદ જ્ઞાન થાય થાય ને થાય જ. જો ગંભીરતાપૂર્વક આ વાતને બરાબર સમજો છે તો પછી એને ભેદ જ્ઞાન થાય. અહીં પુરુષાર્થની ઉગ્રતાનું જોર બતાવ્યું છે, વીર્યનો વેગ સ્વસન્મુખ કરવાની વાત બતાવી છે. હવે આ પાના પછી આપણે એના પછીના પાના ઉપર જઈએ, પાના નંબર 158 ઉપર બીજા પેરેગ્રાફમાં પ્રવચન રત્નાકર ભાગ બીજો પાના નંબર 158 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 170 એમાં બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે કે એવો કોણ પુરુષ છે જેને ભેદ જ્ઞાન ન થાય. થાય જ, કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય પોતાના આત્માને પરથી ભિન્ન જણાવે છે. કોણ? જ્ઞાન. જ્ઞાન એને પોતાને પરથી ભિન્ન જણાવનારું જ્ઞાન છે. જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ જણાવે. જ્ઞાન સ્વભાવ એનો છે અને એ એમ જણાવે છે કે આ સ્વરૂપ જે છે તે પરથી ભિન્ન જ છે એમ એ જ્ઞાન જાણે છે, એટલે કે જણાવે છે, એટલે એને એવો જ અનુભવ થાય. એટલે ભેદ જ્ઞાન કોને ન થાય? તો કે ભેદ જ્ઞાન બધાને જ થાય, કેમ કે એનો આત્માનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે. અને એ જ્ઞાનમાં જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ જણાય, તો જેમ છે તેમ જણાય, તો એનો અર્થ શું થયો? કે જે જીવ છે તે જીવ જણાય, પૂતગળ છે તે પૂતગળ જણાય, પરભાવ છે તે પરભાવ જણાય, અને પોતાનો સ્વભાવ છે તે સ્વભાવ જણાય. જ્ઞાનમાં જેમ છે તેમ જ જણાય, એટલે પોતાના નિજ સ્વરૂપમાં જતા, નિજ રસ પડતા, જેને પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માનો સ્પર્શ થાય, એને તો બધું પોતાથી ભિન્ન જુદું અનુભવમાં આવે આવે ને આવે જ. રાગ અને શરીરથી ભિન્ન પડી જ્યારે દ્રષ્ટિ એક જ્ઞાયક માત્રમાં પ્રસરે છે તો અવશ્ય ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. કોઈ દીર્ઘ સંસારી હોય તો તેની અહીં વાત નથી. કોઈને ભાવ ઘણા બાકી હોય, મિથ્યાદ્રષ્ટિ હોય, કોઈ વાતને સ્વીકારતો જ ન હોય, તીર્થંકર ભગવાનની વાણી છે એને પણ એ સ્વીકારતો ન હોય, એવો કોઈક હોય, ગૃહિત મિથ્યાત્વ સહિત હોય, તો એને ઘણા ભાવ હોય. બાકી જેનું મિથ્યાત્વ ટળ્યું છે, જેને મિથ્યાત્વ ટાળવાનો અને સમ્યક્ત્વ પ્રગટ કરવાનો પુરુષાર્થ વર્તે છે, એને તો આવી વાત સાંભળતા જરૂરથી સમ્યક દર્શન થાય જ છે. તો આ વાત અહીંયા આપણે 28માં કળશમાં કરવામાં આવી. હવે આપણે 34ની ગાથા લઈએ. સમયસાર ગાથા 34. હવે 34ની ગાથાની પહેલા 28માં કળશ પછીથી જે વાત છે એમાં અહીંયા કહે છે સમયસાર 28માં કળશનો ભાવાર્થ પૂરો થાય ત્યાં નીચે સમયસારમાં કહે છે કે આ પ્રમાણે અપ્રતિબુદ્ધે જે એમ કહ્યું હતું કે અમારો તો એ નિશ્ચય છે કે દેહ છે તે જ આત્મા છે, તેનું નિરાકરણ કર્યું. પેલા એ અજ્ઞાનીએ એમ કહ્યું હતું ને કે દેહ છે એ જ આત્મા છે, એનું અહીંયા નિરાકરણ થયું. 31, 32, 33 ગાથા અને પછી 27 અને 28 શ્લોક, એટલે અહીંયા ગાથાની અપેક્ષાથી લઈએ તો એ ત્રણ ગાથામાં એનું નિરાકરણ કર્યું. આ રીતે આ અજ્ઞાની જીવ અનાદિ મોહના સંતાનથી નિરૂપણ કરવામાં આવેલું જે આત્મા ને શરીરનું એકપણું, તેના સંસ્કારપણાથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો, તે હવે તત્વજ્ઞાન સ્વરૂપ જ્યોતિનો પ્રગટ ઉદય થવાથી, હવે જુઓ અહીંયા આપણે વાત લઈએ, શું કહ્યું કે તત્વજ્ઞાન સ્વરૂપ જ્યોતિનો પ્રગટ ઉદય થવાથી, એટલે જે નિશ્ચય નય અને વ્યવહાર નય દ્વારા જે તત્વજ્ઞાન આપણને આપવામાં આવ્યું, એના દ્વારા જે જ્ઞાન જ્યોતનો ઉદય થયો, એટલે જે જ્ઞાન થયું, સમ્યક જ્ઞાન થયું, એના દ્વારા કઈ રીતે થયું? આચાર્ય ભગવાને ત્રણ પ્રકારે સ્તુતિ કરી, એમાં નિશ્ચય નહીંથી અને વ્યવહાર નહીંથી જે પ્રકારે સ્તુતિ કરવામાં આવી, એમાં આત્માનું સ્વરૂપ અને એનાથી બીજું બધું ભિન્ન છે એ વાત લેવામાં આવી, અને આત્મામાં જવાથી, એવા સ્વરૂપમાં જવાથી એ જીતેન્દ્રિયપણું, જીતમોહ અને ક્ષીણમોહપણું એ પામે છે, એ બધી જે વાત કરવામાં આવી એને માટે અહીંયા કહેવામાં આવે છે કે એ તત્વજ્ઞાન ને કારણે જે એને હવે જ્ઞાન પ્રગટ થયું, એટલે સમ્યક દર્શન થયું, એવા તત્વજ્ઞાન સ્વરૂપ જ્યોતિનો પ્રગટ ઉદય થવાથી શું થયું એની વાત કરે છે. અને હવે આગળ કહે છે કે થવાથી અને નેત્રના વિકારીની માફક, અહીંયા ઉદાહરણ મૂક્યું છે કે જેમ કોઈ પુરુષના નેત્રમાં વિકાર હતો ત્યારે વર્ણ આદિ અન્યથા દેખાતા હતા, અને જ્યારે વિકાર મટ્યો ત્યારે જેવા હતા તેવા જ દેખવા લાગ્યો. આંખની આગળ કોઈક રંગ નો કાગળ મૂકવામાં આવે, એ પ્રમાણે ટ્રાન્સપરન્ટ કાગળ કલરનો એવો મૂક્યો હોય તો પછી એ બધું એવું રંગીન દેખાય. પીળા રંગનું જિલેટીન પેપર આંખની આગળ રાખીએ અને જોઈએ તો બધું પીળું દેખાય, અને લીલા રંગનું જિલેટીન પેપર આંખની આગળ રાખીએ અથવા તો કાચ એવો લીલો કે પીળો રાખીએ તો આપણને એ પ્રકારે જે દેખાય. એક કહેવત પણ છે કે ભાઈ જેને પીળ્યો થયો હોય એને પીળું દેખાય. હવે મેડિકલ પ્રમાણે હવે એટલું બધું સાચું નથી, પણ એવી કહેવાય છે એવું. એટલે એ વાતને અહીંયા લીધી છે કે જેને આંખમાં નેત્રમાં વિકાર હતો એને જેમ એ બધું એવું દેખાતું હતું અને વિકાર મટ્યો ત્યારે બરાબર દેખવા લાગ્યો, એમ ઉદાહરણ લીધું છે અહીંયા. એટલે એવા નેત્રના વિકારીની માફક પડળ સમાન આવરણ કર્મ સારી રીતે ઉઘડી જવાથી પ્રતિબુદ્ધ થયો. અપ્રતિબુદ્ધ હતો ને, અજ્ઞાની હતો, એમાંથી હવે પ્રતિબુદ્ધ થયો. પેલા જે પડળ હતા, પડળ જે આવરણ હતા તેને લીધે ઝાંખું દેખાતું હતું એ ચાલ્યા ગયા, એટલે હવે એ જ્ઞાની થયો, એટલે પ્રતિબુદ્ધ થયો. અને સાક્ષાત દ્રષ્ટા દેખનાર એવા પોતાને પોતાથી જ જાણી શ્રદ્ધાન કરી તેનું જ આચરણ કરવાનો ઈચ્છુક થયો. કેવો થયો ને કઈ રીતે થયો? તો કે પેલો તત્વજ્ઞાન સ્વરૂપ એને આ જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે, અને હવે એના જે આવરણ હતા, જે પડળ હતા એ ચાલ્યા જતા, એની દ્રષ્ટિ હવે ચોખ્ખી થઈ છે, એ પ્રતિબુદ્ધ થયો, એ જ્ઞાની થયો છે. અને હવે એને જે દેખાય છે તેની વાત કરતા કહે છે કે સાક્ષાત દ્રષ્ટા દેખનાર એવા પોતાને પોતાથી જાણ્યો, એની શ્રદ્ધા કરી, એનું આચરણ કર્યું, અને એવું કરવાનો એ ઈચ્છુક થયો. થકો પૂછે છે કે આ સ્વ આત્મારામને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન ત્યાગવું તે શું છે? તેને આચાર્ય આ પ્રમાણે કહે છે, એ 34મી ગાથામાં કહે છે. હવે પ્રશ્ન શું છે એ જરાક સમજો ફરીથી, કે જેને આવું જ્ઞાન થયું છે, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન જેને થયું છે એની વાત છે અહીંયા. તો હવે એને સમ્યક જ્ઞાન તો થયું છે, પણ એથી કરીને બધા રાગ થોડા ચાલ્યા રહ્યા છે. સમ્યક દ્રષ્ટિ થયો, સમ્યક જ્ઞાન થયું, અને એને શ્રદ્ધા પણ બરાબર થઈ, પોતાનું સ્વરૂપ જાણ્યું અને શ્રદ્ધાન પણ થયું, અને હવે એ એવા શ્રદ્ધાન જેવા થયા છે એવું જ આચરણ કરવા માટે હવે એ કટિબદ્ધ થયો છે, એટલે એ અહીંયા કહે છે કે તેનું જ આચરણ કરવાનો ઈચ્છુક થયો છે. અને એવું આચરણ કરવું છે એટલે એ પૂછે છે. એનો પ્રશ્ન શા માટે છે? એને શ્રદ્ધા તો થઈ, શ્રદ્ધા જ્ઞાન દ્વારા થઈ, સમ્યક જ્ઞાન થયું એટલે એને એ શ્રદ્ધા પણ બરાબર થઈ ગઈ છે. પણ હવે એને એ શ્રદ્ધા થઈ છે એટલે કે બધા રાગ કે દ્વેષ ચાલ્યા ગયા છે એમ તો નથી. હજી તો સમ્યક દ્રષ્ટિ થયો, સમ્યકત્વ થયું છે. તો પછી હવે એને એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરવી છે એટલે એવું જ ચારિત્ર પ્રગટ કરવું છે એ હવે પૂછે છે. એ આચરણ કરવાનો ઈચ્છુક એટલે હવે જેને સમ્યક ચારિત્ર પ્રગટ કરવું છે એ પૂછે છે. એ શું પૂછે છે? કે આ સ્વ આત્મારામને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન, બીજા દ્રવ્યોનું ત્યાગવું એ શું છે? આ આત્માને, સ્વ આત્માને બીજા અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન એટલે એનું છોડવું તે શું છે? કેમ કે એને હવે બધા રાગથી ભિન્ન પડવું છે, બધા રાગને દૂર કરવા છે. એને શ્રદ્ધામાં તો હવે રાગ નથી રહ્યો, શ્રદ્ધામાં તો એ જુદો પડ્યો જ છે. પણ હજી એની પર્યાયમાં, હજી પર્યાયમાં જે રાગ થાય છે એ રાગને એને દૂર કરવો છે, પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું છે. એટલે એવો એ જ્ઞાની થયો થકો, એવો શ્રદ્ધાવાન થયો થકો આવો પ્રશ્ન કરે છે કે આ સ્વ આત્મારામને અન્ય દ્રવ્યોનું ત્યાગવું તે શું છે? એ પ્રત્યાખ્યાન શું છે? કઈ કઈ રીતે પ્રત્યાખ્યાન છે? આ પ્રમાણે પ્રશ્ન કર્યો છે. જો યોગ્યતા જુઓ એની કેવી છે. પહેલા કહ્યું એ પ્રમાણે કે એને હવે સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે, તત્વજ્ઞાન સ્વરૂપ જ્યોતિ પ્રગટ થઈ એ ઉદયમાં આવી છે. અને એના એના જે પડળો હતા, અંધકારના પડળો બધા ચાલ્યા ગયા છે, એ બરાબર હવે સાચો દ્રષ્ટા થયો છે, જેમ છે તેમ જાણે છે, જેમ છે તેમ એને શ્રદ્ધા થઈ છે, એવો સમ્યક દ્રષ્ટિ હવે એ એવા આચરણનો ઈચ્છુક થયો છે, હવે એને આચરણ કરવું છે. એટલે એ પૂછે છે કે શુદ્ધ આચરણ કરવું છે તો જેને દૂર કરવાની જરૂર છે એવા રાગ, એવા પરદ્રવ્યો, એવા પરભાવો, એ બધાને કઈ રીતે છોડવા, એ પ્રત્યાખ્યાન શું છે, ત્યાગવું એ શું વાત છે, કઈ રીતે છે? અને તેને આચાર્ય ભગવાન આ ગાથા કહે છે. કઈ? 34મી ગાથા એને આચાર્ય ભગવાન કહે છે. તો આપણે 34મી ગાથા લઈએ. અહીંયા 34મી ગાથામાં કહે છે કે સર્વાન ભાવાન યસ્માત્ પ્રત્યાખ્યાતિ પરાનિતિ જ્ઞાત્વા તસ્માત્ પ્રત્યાખ્યાનમ જ્ઞાનમ નિયમાત જ્ઞાતવ્યમ. તો 34મી ગાથા આપણે ગુજરાતીમાં લઈએ.
સૌભાવને પર જાણીને પછે કાણ ભાવો નું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે.
સૌ ભાવોને પર જાણીને પછખાણ ભાવોનું કરે, એ વાત તો બરાબર બેસી જાય સહેલાઈથી, પણ આમાં બીજી લિપિ છે એ વાત બરાબર સમજવાની છે અને એમાં ઘણો અર્થ ભર્યો છે. તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. આ જ્ઞાન પ્રત્યાખ્યાન કઈ રીતે છે? જ્ઞાન છે એ પ્રત્યાખ્યાન છે, એ કઈ રીતે છે? એ વાત આમાં મહત્વની છે. સૌ ભાવોને પર જાણીને, બધા ભાવો પર છે એમ જાણીને એનું પછખાણ કરી લે. આ તો વાત બધાને સમજાય એવી છે. એ તો આપણે કરતા આવ્યા છીએ, રોજ પછખાણ લઈએ છીએ જાત જાતના, બરાબર છે ને? પણ અહીંયા તો એમ કે છે કે તેથી નિયમથી જાણવું, નિયમથી નિયમ માનવો, એને એને તમારે એ નિયમ કરવાનો, એ નિયમથી જાણવું એટલે કે નિયમ જ છે, એ કઈ ખાલી કલ્પના નથી કે કોઈ કોઈકે કહી દીધું એમ નથી, એ નિયમ છે, સિદ્ધાંત છે. શું? તો કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. હવે આ સિદ્ધાંત તમારે સમજવાનો અને એને ઉતારવાનો છે. એમાં બહુ ભાવ ભર્યા છે ગુરુદેવે સમજાવ્યું છે, આ બહુ સુંદર રીતે સમજાવ્યું છે. અને આચાર્ય ભગવાને એવી ગાથા લખી છે 34મી ગાથાની અંદર, જ્ઞાન પ્રત્યાખ્યાન છે. આખો માર્ગ મોક્ષનો એ જ્ઞાન માર્ગ છે, એ આમાંથી ફલિત થાય છે આ ગાથામાંથી. તમને પ્રત્યાખ્યાન છે એ પણ જ્ઞાન છે એમ કહ્યું અહીંયા. તો પ્રત્યાખ્યાન આપણે પ્રત્યાખ્યાન કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ ત્યારે પ્રત્યાખ્યાન કરીએ છીએ. પહેલા પ્રતિક્રમણ કરીએ અને પછી પ્રત્યાખ્યાન કરીએ. શું સવારે ઉઠું, નૌકાર મંત્ર બોલું ત્યાં સુધીના પચકાણ, આ પ્રત્યાખ્યાન. ભાઈ એમ નથી, પરભાવને છોડવું એમ એ પ્રત્યાખ્યાન. ના ના, એટલું પણ નહીં. અહીંયા તો જ્ઞાન પ્રત્યાખ્યાન છે, એ વાત મહત્વની છે. અને એ નિયમ છે, સિદ્ધાંત છે પ્રભુ, સમજવાનું એમાં છે. બીજી કપાડી કડી છે ને એ સમજવા જેવી છે. પહેલી તો સમજાઈ જાય એવી છે. તો આપણે ગાથાર્થ લઈએ અને શરૂ કરીએ. કે જેથી યસ્માત, એટલે જેથી સર્વાન ભાવાન પોતાના સિવાય સર્વ પદાર્થો, સર્વાન ભાવાન પોતાના સિવાય સર્વ પદાર્થો પરાન પર છે. ઇતિ જ્ઞાત્વા, એમ જાણીને પ્રત્યાખ્યાતિ, પ્રત્યાખ્યાન કરે છે એટલે ત્યાગે છે. તસ્માત, તેથી પ્રત્યાખ્યાનમ, પ્રત્યાખ્યાન જ્ઞાનમ, જ્ઞાન જ છે. નિયમાત, એમ નિયમથી જ્ઞાતવ્યમ એટલે જાણવું, એમ તું નિયમથી જાણ. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા, તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા, તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી. પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે એમ જાણવામાં આવે, એટલે પર છે એટલે સ્વ કરતા એ જુદા છે એમ તો નક્કી થયું. અને એમ નક્કી થતા એમ જાણીને એ પ્રત્યાખ્યાન કરે છે, એટલે એને એ છોડે છે, ત્યાગે છે. એ વાત પણ બરાબર છે. પણ હવે આગળ વાત બીજી એ છે કે ત્યાગે છે, તેથી એ પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ નિયમથી જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા, પોતે પોતાના જ્ઞાનમાં એ ત્યાગરૂપ અવસ્થા કરે છે, તેથી પ્રત્યાખ્યાન છે, તે બીજું કાંઈ નથી, જ્ઞાન છે. ફરીથી ધીરે ધીરે આગળ વધતા વધતા પકડાશે, પછી પછી ટીકા લઈએ. થોડુંક પહેલા પકડાઈ જાય વાત. એટલે શું કહેવું છે કે જ્યારે તમે નક્કી કર્યું, નિર્ણય કર્યો કે પર છે એ બધું છોડવા લાયક છે, ને એને તમે છોડો છો, ત્યાગો છો, પ્રત્યાખ્યાન કરો છો, તો એ પર ક્યાં હતું? પર તમને ચોટેલું હતું, તમને અડેલું નહોતું, નહોતું અડેલું એટલે હતું તો બહાર જ. તો જે વસ્તુ બહારમાં પડી છે, બહારની બહાર જ છે, તો એમાં તમે શું કર્યું? તમે માત્ર જ્ઞાન કર્યું. છોડ્યું ત્યારે પણ એ જ્ઞાન જ થયું છે. છોડ્યું ત્યારે પહેલો તો તમે વિકલ્પ કર્યો, અને વિકલ્પ કરી અને છૂટી ગયું, પ્રત્યાખ્યાન થયું. તો પ્રત્યાખ્યાન થયું ક્યારે કહેવાય? કે છૂટી ગયું. તો છૂટ્યું શું? છૂટું તો પડ્યું જ હતું. તો અંતરમાં જ્ઞાનમાં એ છૂટી ગયું, જ્ઞાનમાં એ મારું છે એ ભાવ છૂટી ગયો. વસ્તુ મારી છે, સારી છે, એ ભાવ છૂટી ગયો. એને જ્ઞાનમાં જ થયું છે, જે કંઈ થયું એ બહારમાં કંઈ થયું નથી. બહાર તો બધું એમનું એમ જ છે, છૂટું પડેલું હતું, પણ એને પ્રત્યાખ્યાન કર્યું ત્યારે એને જ્ઞાનમાં એ છૂટ્યું. જ્ઞાનમાં હવે એના તરફનું લક્ષ્ય પણ છૂટી ગયું, હવે એનું લક્ષ્ય થતું જ નથી. એટલે આખી ક્રિયા ક્યાં થઈ? જ્ઞાનમાં. હવે આગળ ફરીથી હવે વાંચો, હવે બેસતું જશે. હવે શું કહે છે કે એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે. આપણે પણ આવું પ્રત્યાખ્યાન કર્યું, તેથી એ પ્રત્યાખ્યાન શું થયું? જ્ઞાનમાં થયું કે ન થયું? તો કે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે, બરાબર. એમ નિયમથી જાણવું, હવે આમાં નિયમથી જાણવું એ સિદ્ધાંત થઈ ગયો કે આ પ્રત્યાખ્યાન એ જ્ઞાન જ છે. કેમ કે આખી ક્રિયા જે પ્રત્યાખ્યાનની થાય એ જ્ઞાનમાં જ છે, એટલે એ જ્ઞાન જ છે. હવે એ જ્ઞાન જ છે, એમાં થોડીક વિશેષતા એ રહેશે કે જ્ઞાનનો સ્વભાવ કેવો છે. જ્ઞાનનો સ્વભાવ જે છે એ કેવો છે? તો કે આત્માનો જે સ્વભાવ છે તે જ્ઞાનરૂપ છે, એને જ્ઞાન જાણે એ સ્વભાવ એનો છે. તો જ્ઞાન સ્વભાવી આત્માને કંઈ લેવું નથી કે કંઈ ત્યાગવું નથી, કંઈ ગ્રહણ કરવું નથી કે કંઈ છોડવું નથી. ગ્રહણ ત્યાગ તો એનામાં છે જ નહીં, બરાબર. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ એવો આત્મામાં એક ગુણ છે કે જેને કારણે આત્મા કંઈ ગ્રહણ પણ કરતો નથી અને કંઈ ત્યાગતો પણ નથી. તો ગ્રહણ નથી કરતો તો પછી ત્યાગવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? હવે આ બીજી વાત આપણે લઈએ છીએ, જરા થોડુંક ડિફિકલ્ટ પડશે પણ બધું સમજાઈ જાય એવું છે, સહેલું છે. જો ગ્રહણ નથી કરતો તો ત્યાગવાનો ક્યાં પ્રશ્ન આવ્યો? નથી. તો પછી એને પ્રત્યાખ્યાનમાં ત્યાગ્યું શું? પ્રત્યાખ્યાનનો પ્રશ્ન જ નથી. જો ગ્રહણ જ નથી કર્યું તો પછી ત્યાગ્યું શું? ત્યાગવાનું તો એટલે થયું કે એને અજ્ઞાનને કારણે પદાર્થોને પોતાના માન્યા હતા એ એનું અજ્ઞાન હતું. એ અજ્ઞાન અવસ્થાની અંદર એવો એનો એ ભાવ હતો. હવે એ ભાવ એનો છે જ નહીં, એનો ભાવ નથી. એનો ભાવ તો પોતાનું જે જ્ઞાન છે એ જ જ્ઞાન ભાવ છે. તો પોતે પોતાના જ્ઞાન સ્વભાવે રહે, પોતે પોતાના જ્ઞાન સ્વભાવે રહે એટલે એ પ્રત્યાખ્યાન જ છે. એટલે હવે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે. પ્રત્યાખ્યાન કોઈ નવી વસ્તુ નથી, એ જ્ઞાન જ છે. એટલે એ નિયમ થયો. એમ નિયમથી જાણવું પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા, પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી. ટીકામાં વધારે એનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આપણે લઈએ ટીકા. આ તો આપણે ઘણું ઘણું આમાંથી તો સમજવાનું છે. અને જે ગુરુદેવે વાત કરી છે તો અદભુત વાત કરી છે પ્રભુ. આના પછી તો અંતરમાં જવાય એવું છે. આ ગાથા પછી તો જો ટીકામાં કહે છે કે આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય આત્મા છે તે અન્ય દ્રવ્યના સ્વભાવથી થતા અન્ય સમસ્ત પરભાવોને તેઓ પોતાના સ્વભાવ ભાવ વડે નહીં વ્યાપ્ત હોવાથી પરપણે જાણીને ત્યાગે છે. ભગવાન આત્મા કેવો છે? જ્ઞાનનો પિંડ છે, એટલે જ્ઞાન કરે છે, જ્ઞાન સ્વભાવી છે. અનંત ગુણોનો પિંડ હોવા છતાં ભગવાન આત્મા એટલે જ્ઞાન, ને જ્ઞાન એટલે આત્મા, એમ આપણે જાણીએ છીએ. એ દ્રવ્ય છે, આત્મદ્રવ્ય જીવ છે, એ જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાતા છે, જ્ઞાતા છે ને જ્ઞાન જ કરે છે, બીજું કાંઈ કરતો નથી. બીજું ભગવાન આત્મા શું કરે? કાંઈ કરી શકતો જ નથી. એને બીજું કરવાની જરૂર પણ શું છે? એને એ તો પરિપૂર્ણ છે, એને બીજું કરવાની જરૂર જ નથી. એ ખરેખર જ્ઞાન જ કરે છે. અને જ્ઞાન નથી કરતું, જ્ઞાન કરે છે તે પણ પોતે પોતાનું જ જ્ઞાન કરે છે, સ્વરૂપનું જ જ્ઞાન કરે છે. પણ હવે એની દ્રષ્ટિ ત્યાં જતી નથી, એટલે એને આ ખ્યાલમાં આવતું નથી કે એ ખરેખર તો જ્ઞાન કરવા સિવાય બીજું કંઈ કરતો નથી. અને દ્રષ્ટિ નથી જતી અને એ વિભાવમાં રહ્યો છે ને, બારમાં બારમાં રહ્યો છે, એટલે એને ખ્યાલ નથી. બાકી પોતે તો ત્રિકાળ ત્રણેકાળ શુદ્ધ છે ને, પોતાનું જ જ્ઞાન કરવા વાળો છે, બીજું કાંઈ કરતો નથી. જે બીજું બધું થાય છે તો પર્યાયમાં ક્ષણિક થાય છે, અને ક્ષણિક થાય છે તો એને અનુરૂપ પછી એ કર્મો આવે છે, એ પણ એની આસપાસમાં ક્ષણિક જ છે, થોડા સમય માટેના જ છે. કોઈ કર્મો પણ કાયમી નથી. કોઈ શાશ્વત વસ્તુ તો છે જ નહીં. શાશ્વત તો એ પોતે જ્ઞાતા છે, બસ એ જ વાત શાશ્વત છે, કાયમી વાત તો એ જ છે. તો આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય આત્મા છે તે અન્ય દ્રવ્યના સ્વભાવથી થતા અન્ય સમસ્ત પરભાવોને, અન્ય દ્રવ્યના સ્વભાવથી, અન્ય દ્રવ્યનો જે ભાવ છે, અન્ય દ્રવ્યનો, સોનું સોનાના ભાવે વર્તે છે, પાણી પાણીના ભાવે છે, જે કંઈ દ્રવ્યલો એને એના ગુણ પ્રમાણે એનો ભાવ છે, એનો સ્વભાવ. તો અન્ય દ્રવ્યના સ્વભાવથી થતા અન્ય સમસ્ત પરભાવોને તેઓ પોતાના સ્વભાવ ભાવ વડે નહીં વ્યાપ્ત હોવાથી પરપણે જાણીને ત્યાગે છે. એ પોતાનું એ અન્ય ભાવોનું પોતા રૂપે વ્યાપવું નથી થતું એમ એ જાણે છે. આત્મા શું જાણે છે? શું જ્ઞાન જાણે છે? કે આ બીજા બધા પદાર્થોના જે ભાવ જે પ્રમાણે પરિણમન થઈ રહ્યા છે એ પરિણમનનું મારામાં વ્યાપવું થતું નથી, આત્મામાં એ વ્યાપનારા નથી, એ આત્માથી જુદા જ રહે છે. ભલે ને ગમે તેવા એના વિકારી ભાવ આવ્યા હોય તો એ કોઈ ભાવ આત્માની અંદર વ્યાપતો નથી, એ તો પર્યાયમાં છે. એ યોગ્યતા એ સમયની છે તો એટલી એ યોગ્યતાને કારણે એટલો સમય એ બારમાં રહ્યો તો એ ભાવ છે. પણ એનો અર્થ એમ નથી કે એના મૂળભૂત સ્વરૂપમાં ઘૂસી જાય, એમ તો થતું નથી, એમ તો થતું નથી. એટલે એનો અર્થ શું થયો કે આત્માના સ્વરૂપમાં એ વ્યાપતા નથી, એને વ્યાપકપણાનો સંબંધ નથી, એ બહાર જ રહે છે. એટલે એમ જાણીને એ જાગે છે. એટલે રાગ જે થયો, જે કંઈ રાગ થાય છે એ પરનો ભાવ છે, પર તરફ લક્ષ જાય છે. અને એમ થતા જે રાગ થયો, દ્વેષ થયો, એ ગમ્યું ન ગમ્યું, ગમે તે જે કંઈ થયું એના પ્રત્યે શુભ ભાવ થયો કે અશુભ ભાવ થયો, એ બધા ભાવ જે છે એ મૂળભૂત આત્માનો સ્વભાવ નથી, એ આત્માના સ્વભાવથી જુદા છે. એટલે એ પર ભાવ છે, એવો એ પરભાવ, એ બધા જ પ્રકારે થતા પરભાવો એ ખરેખર આત્મામાં વ્યાપતા હોત તો આ આત્મા આવો શુદ્ધ રહી શકે જ નહીં, એટલે વ્યાપતા નથી. કેમ કે અનંત કાળમાં અનંત પર્યાય કરી અને કેટલા શરીર મેળવ્યા અને દરેક શરીરમાં ગયો ત્યારે જે પર્યાય હતી એ પ્રમાણે એને ફૂંફાડા માર્યા છે. દેડકાના ભાવમાં કુદાકુદ કરી છે ને એને એ શરીર સાથે એને કેવા ભાવો કર્યા, સાપના ભાવમાં કેવા ભાવો કર્યા, અને સિંહના ભાવમાં કેવા કર્યા હશે, અને માછલીના ભાવમાં કેવા કર્યા હશે, ને કેટલા ભાવો કર્યા, જાત જાતના એને ભાવો કર્યા, અને દરેક ભાવમાં એને જે ભાવ થયા એ બધા ભાવો હતા. એ ભાવો જો આત્મામાં ઘૂસી ગયા હોત તો શું આજે એની હાલત હોત? એ આત્મા જેવું જ રહ્યું ન હોત. એટલે એવું તો થતું નથી. એવું થતું હોય તો કોઈ સિદ્ધ થાય નહીં. એટલે એ ભાવ કોઈ ઘૂસ્યા નથી. એટલે એનો અર્થ એ થયો કે વ્યાપ્યા નથી, આત્મામાં વ્યાપતા નથી. અને આ જ્ઞાન એને થયું છે એટલે એના જ્ઞાન દ્વારા એને જાણ્યું કે એ કોઈ પરભાવ છે તે મારામાં વ્યાપતા નથી, એટલા માટે એને ત્યાગે છે. આ તો થઈ ભાવને ત્યાગવાની વાત. શા માટે એ ભાવોને ત્યાગવા માટે એ કટિબદ્ધ થયો? એ બધા ભાવોને ત્યાગવા માટે થઈ. અને એનું જોર એને ક્યાંથી આવ્યું? તો કે આવું જ્ઞાન કર્યું માટે કે એ બીજા ભાવો જે છે એ એનામાં વ્યાપતા નથી. બરાબર છે? એટલે હવે આગળ વાત કહે છે કે તેથી જે પહેલા જાણે છે તે જ પછી ત્યાગે છે. જો આમાં પાછું સમજવાનું શું આવ્યું કે તેથી પહેલા જાણે છે તે જ પછી ત્યાગે છે. એટલે જો આ જાણે કે એ પરભાવ જે છે, એ વિકારી ભાવ જે છે એ મારા નથી, એ મારામાં વ્યાપતા નથી, એ એક ક્ષણિક અવસ્થા છે, આ બધું એ જાણે તો એ ત્યાગે છે. ન જાણે તો ક્યાંથી ત્યાગે? એટલે કહે છે કે તેથી પહેલા જાણે છે તે જ પછી ત્યાગે છે. જ્ઞાન કરે છે પછી ત્યાગે છે. બીજો તો કોઈ ત્યાગનાર નથી. ત્યાગનાર કોણ છે? જાણનારો. જે જાણે છે એ ત્યાગે છે, એમ એને વાત આપણને એ કરવી છે કે જે પહેલા જાણે છે એ જ ત્યાગે છે, તે જ ત્યાગે છે. તેથી જે પહેલા જાણે છે તે જ પછી ત્યાગે છે. બીજો તો કોઈ ત્યાગનાર નથી. એમ આત્મામાં નિશ્ચય કરીને પ્રત્યાખ્યાનના ત્યાગના સમયે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પરભાવ તેની ઉપાધિ માત્રથી પ્રવર્તેલું ત્યાગના કર્તાપણાનું નામ આત્માને હોવા છતાં પણ પરમાર્થથી જોવામાં આવે તો પરભાવના ત્યાગ કર્તાપણાનું નામ પોતાને નથી. કેટલી સરસ વાત કરી છે, બોલો. બહુ સરસ વાત છે ભાઈ. મહાપુરુષોની વાણી એવી હોય અને એમાં શું કહેવાય, બહુ સરસ છે. જો સમજવા જેવું છે પ્રભુ, બહુ શાંતિથી ધ્યાન રાખીને સમજો. બહુ સમજાય એવું સહેલું છે, લાંબુ વાક્ય છે, ગભરાશો નહીં. શું કહ્યું કે કોણ ત્યાગે છે? તો આપણે જે જ્ઞાનની વાત કરી એવું જેને જ્ઞાન થયું એવો જાણનાર થયો એ ત્યાગનાર છે. બરાબર છે? એમ આત્મામાં નિશ્ચય કરીને આ નિર્ણય એને આત્મામાં કર્યો. બરાબર? અને શું કરે પછી? ત્યાગે છે. કરે શું પછી? ત્યાગ કરે. બરાબર છે? એટલે એમ આત્મામાં નિશ્ચય કરીને પ્રત્યાખ્યાનના એટલે ત્યાગના સમયે જ્યારે એ પ્રત્યાખ્યાન કરે ત્યારે, ત્યાગ કરે છે ત્યારે, પ્રત્યાખ્યાનના સમયે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પરભાવ, પ્રત્યાખ્યાન તો પરભાવનું જ કરવું છે ને, એટલે જે પ્રત્યાખ્યાન કરવા લાયક જે પરભાવો છે તેની ઉપાધિ માત્રથી પ્રવર્તેલું ત્યાગના કર્તાપણાનું નામ. હવે એમાં શું થાય કે ત્યાગવું છે તો ત્યાગ આ વસ્તુનો કરવો છે એટલે એને ઉપાધિ કહેવામાં આવી. એનાથી એને આ ત્યાગવું છે તો ત્યાગનાર છે એટલે ત્યાગનાર તરીકે એને કર્તાપણું આપ્યું. કોણ? તો કે ત્યાગ કરનારો, પ્રત્યાખ્યાન કરનારો, એવું આત્માને નામ મળ્યું. હવે કર્તાપણું શેનું છે? તો કે ત્યાગ કરવાનું કર્તાપણું, પ્રત્યાખ્યાનનું કર્તાપણું, આત્માને પ્રત્યાખ્યાન કરવાનું એવું કર્તાપણું, એવું કર્તાપણું આત્માને નામ આપવામાં આવ્યું છે. કે આત્મા ત્યાગ કરવાવાળો થયો એટલે આત્મા ત્યાગ કરનારો, એમ કરતા, ત્યાગનો કરતા, પ્રત્યાખ્યાનનો કરતા. તો કહે છે કે એવું એ પેલું પરભાવ છે એની ઉપાધિ માત્રથી પ્રવર્તેલું ત્યાગના કર્તાપણાનું નામ, એ આત્માને છે, બરાબર છે, હોવા છતાં પણ ખરેખર જોવા જઈએ તો શું છે? તો કે પરમાર્થથી જો જોવામાં આવે તો પરભાવના ત્યાગ કરતાપણાનું નામ પોતાને નથી. કેમ નથી? પરના પરભાવના ત્યાગનો કરતા એ કેમ નથી? તો કે એમાં એ ત્યાગ ક્યાંથી કરે? એનામાં ગ્રહણ જ થતું નથી તો ત્યાગ ક્યાં કરે? ત્યાગનો કરતા થાય કેવી રીતે? જે ગ્રહણ કરે તો ત્યાગ થાય ને. એટલે આત્મામાં તો ગ્રહણ કે ત્યાગ કરવાપણું કંઈ છે જ નહીં. એટલે એવો ત્યાગનો પ્રત્યાખ્યાનનો કરતા નથી. તો પછી રહ્યું શું? પોતે જ્ઞાન સ્વભાવી રહી ગયો. એટલે પ્રત્યાખ્યાન એ જ્ઞાન છે. આ વાત અહીંયા આપણને બહુ સુંદર રીતે કરી. જો ફરીથી આગળ લઈએ એ વાતને બહુ શાંતિથી સમજો. શું કહ્યું એમાં? પહેલા તો એ જાણનારો જે છે એ જ ત્યાગ કરનાર છે, બરાબર. બીજો કોઈ ત્યાગ કરનારો તો નથી. એટલે એકની જ વાત. એટલે એમાં આપણે આપણી જાતને લગાવી દઈએ તો બહુ સહેલું પડે કે હું એ જાણનારો થયો, માટે હું ત્યાગ કરનારો છું, હું પ્રત્યાખ્યાન કરનારો છું. એમ મેં મારા આત્મામાં નિશ્ચય કર્યો, નિર્ણય લીધો પાકું, બરાબર. હવે પ્રત્યાખ્યાનના એટલે ત્યાગના સમયે જ્યારે આ પ્રત્યાખ્યાન થાય છે એ વખતે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પરભાવ, એ પરભાવ તેની ઉપાધિ માત્રથી પ્રવર્તેલું ત્યાગના કરતાપણાનું નામ, એટલે હું એ પ્રત્યાખ્યાન કરનારો એવું આત્માને એવું નામ પડ્યું, એનો કરતા કયો. પણ સાચી રીતે જો પરમાર્થથી જોવામાં આવે તો એ પરભાવના ત્યાગ કરતાપણાનું નામ પોતાને નથી, પોતે એનો કરતા થતો નથી. પોતે તો એ નામથી રહિત છે, કારણ કે જ્ઞાન સ્વભાવથી પોતે છૂટ્યો નથી. માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ અનુભવ કરવો. એટલે કે એને એ પોતે ગ્રહણ પણ નથી કરી શકતો અને ત્યાગ પણ કરી નથી શકતો. પોતે તો જ્ઞાન સ્વભાવી જ છે. એટલે એને પ્રત્યાખ્યાનનો કરતા કહેવો એ ઉપચાર માત્ર છે, વ્યવહાર છે. એ તો માત્ર જ્ઞાન સ્વભાવે છે, પોતે જ્ઞાન સ્વભાવથી ક્યારેય છૂટ્યો નથી એમ કહે છે. કારણ કે જ્ઞાન સ્વભાવથી પોતે છૂટ્યો નથી, એ હંમેશા જો જ્ઞાન સ્વભાવ જ હોય તો એમાં કોઈ વસ્તુનું ગ્રહણ કરવું કે કોઈ વસ્તુનું એ પ્રત્યાખ્યાન કરવું એમ રહેતું જ નથી. જો પ્રત્યાખ્યાન છે તો પછી એ જ્ઞાન જ છે, એ સિવાય બીજું કંઈ નથી એમ અનુભવ કરવો.
ત્યાગનું કરતા પણ તો વ્યવહાર,
ત્યાગ કરવાની વાત જે છે એ તો વ્યવહાર. એટલે આ આપણે ટીકા આજે લીધી. હજી એનો વધારે વિસ્તાર હજી થશે, પછી ભાવાર્થ લઈશું. પછી પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એ વાત આપણે સમજીશું. આ ગાથા બહુ મહત્વની છે. જ્ઞાન સ્વભાવી આત્માનો વિચાર થાય છે, આમાંથી કેવો જ્ઞાન સ્વભાવ આત્માનો છે એ આપણને આમાંથી ખ્યાલમાં આવે છે. તો આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ અને સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત જહિ દિન રાત રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત.